તારીખ 26/12/1998 શ્રી સમયસર ગાથા 71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 348 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
આત્મા કરતા અને વિભાવ ભાવો તેનું કાર્ય, કર્મ એટલે કાર્ય અથવા જીવને સારું લાગે કરવાનો, કરવું ગમે તે તેનું કાર્ય. શાસ્ત્રીય ભાષામાં એને એમ કહેવાય છે, કર્તાનું ઈષ્ટ તે કર્મ. ઈષ્ટ એટલે એને સારું લાગ્યું. જીવ અનેક પ્રકારના ભાવો મોહ ભાવ સહિત કરે છે, રાગ દ્વેષ આદિ અનેક પ્રકાર છે, મોહ ભાવ સહિત કરે છે. જીવને કરવા જેવું લાગે છે, કર્તવ્ય લાગે છે, સારું લાગે છે, એટલે એનું કર્મ થાય છે. આવી કર્તા કર્મની પ્રવૃત્તિ જીવ અનાદિથી કરી રહ્યો છે. ફળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ પણ કરી રહ્યો છે. કાથાનું મથાળું એવું લખ્યું છે કે સંસારના પરિભ્રમણનું કારણ એવી જે કરતા કર્મની પ્રવૃત્તિ જીવની, એનો નાશ ક્યારે થાય, એનો અભાવ ક્યારે થાય, કે જ્યારે જીવ પોતાના પરિણમનને જોવે અને એને માલુમ પડે કે જેમ જ્ઞાન થતું પરિણમે છે તેમ ક્રોધાદિક થતા, વિભાવ ભાવો થતા માલુમ પડતા નથી. અને જેવી રીતે ક્રોધાદિક થતા માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન, તેમ કઈ જ્ઞાન થતું માલુમ પડતું નથી. ક્રોધાદિક હું કરું છું, મેં કર્યા, હું એનો કરનારો છું, એમ થતું માલુમ પડે છે. અત્યારે મિથ્યાત્વ અવસ્થામાં રાગ મેં કર્યો એમ થતું માલુમ, એમ માલુમ પડે છે, એટલે એવો અનુભવ થાય છે. ત્યાં સુધી જીવને કરતા કર્મની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સંસાર છે. કેમ કે એ જ વખતે જ્ઞાન પણ પરિણમે છે, પણ જ્ઞાન હું કરું છું, જ્ઞાન મને થાય છે, મારામાં જ્ઞાન થાય છે એવું માલુમ પડતું નથી. જીવ જ્ઞાનને ચૂકી જાય છે. હવે જ્યારે યોગ્યતા પ્રાપ્ત કરીને, બરાબર ત્યાં સુધીની યોગ્યતા પ્રાપ્ત કરીને જીવ અંદરમાં મારું જ્ઞાન અથવા મને જ્ઞાન મારામાં આપોઆપ ઉત્પન્ન થાય છે અને એ જ્ઞાન તે જ હું છું, લખ્યું ને, જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. શું ખરેખર તે આત્મા છે એમ છે. જ્ઞાનસ્ય ભવનમ ખલુ આત્મા, ખલુ એટલે ખરેખર, સંસ્કૃતમાં ખલુ એટલે ખરેખર, નિશ્ચયથી વાસ્તવિક એમ બધા અર્થ થાય છે. જ્ઞાનનું થવું તે જ આત્મા છે. પણ એ જ્ઞાનનું થવું એવી રીતે જણાવવું જોઈએ, એવી રીતે અનુભવાવવું જોઈએ કે જ્ઞાનમાં એટલું જ્ઞાન જ છે, જે કૃતાધિક રાગાધિક ભાવો છે એ બાજુમાં થાય છે જ્ઞાન, પણ જ્ઞાન માં થતા નથી. જીવ હું પણ કરીને રાગનું અવલંબન લે છે ત્યારે રાગનો કરતા થાય છે, અને રાગ મારામાં થાય છે એવો અનુભવ કરે છે ત્યારે જ્ઞાનને ચૂકે છે. જ્યારે યોગ્યતા પામીને હું તો માત્ર જ્ઞાનને જ કરું છું, જ્ઞાન રૂપે જ પરિણમું છું એમ જ્યારે સ્વયં ઉત્પન્ન થતા જ્ઞાનને ભિન્નપણે અવલોકે છે, અનુભવે છે, ત્યારે ક્રોધાદિકપણે હું થતો નથી એમ માલુમ પડે છે. ક્રોધાદિક થતા માલુમ પડે છે, પણ હું કરું છું મારામાં થાય છે એમ માલુમ પડતું નથી. આવી રીતે ભિન્નપણું થાય છે. જ્યારે ભિન્નપણું થાય છે ત્યારે એ બંને વચ્ચેનો તફાવત દેખાવાથી, ભેદ જણાવાથી આ આત્માને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી રાગાદિ ભાવોની કર્તા કર્મની પ્રવૃત્તિ અનાદિથી હોવા છતાં નાશ પામી જાય છે. એવું નથી કે અનાદિથી હોય એટલે નાશ ન પામે. નાશ પામવામાં પુરુષાર્થની જરૂર પડે છે. તે પ્રકારનો પુરુષાર્થ જરૂર જોઈએ, પણ નાશ ન પામે એવું ન બને. જ્યારે એને આ રીતે જુદાપણું જણાય છે કે જ્ઞાનમાં રાગ પરિણમતો નથી, જ્ઞાન જ પરિણમે છે, ત્યારે એને રાગની કરવાની પ્રવૃત્તિ અથવા રાગને અભેદ ભાવે કરવાની પ્રવૃત્તિ, રાગમાં તન્મય થવાની પ્રવૃત્તિ, રાગમાં પોતાપણાની પ્રવૃત્તિ એ અનાદિ હોવા છતાં એનો નાશ થાય છે, એનો અભાવ થાય છે. અને તેનો અભાવ થતા, નિવૃત્તિ થતા, નાશ થતા અજ્ઞાનના નિમિત્તે થતો પૌગોલિક દ્રવ્યનો કર્મબંધ પણ નિવૃત્ત થાય છે. પછી જે ચારિત્ર મોહન થાય છે એ વાત જુદી છે, અહીંયા એ પ્રકરણ નથી. અજ્ઞાનના કારણે જે બંધ થતો હતો સંસારનો એ બંધ એને થતો નથી, કેમ કે એ રીતે આત્મા રાગાદિ ભાવોમાં પૂરેપૂરો અટકતો નથી, તન્મય થઈને આખે આખો અટકી જતો હતો એ પ્રકારે એને થતો નથી, કેમ કે અંતરંગમાં જોવે છે કે હું તો જ્ઞાન રૂપે છું અને મારું જ્ઞાન જુદું જ રહે છે, સદાય જુદું રહે છે. ભૂતકાળમાં મારી ભૂલ થતી હતી ત્યારે જુદું જ રહેતું હતું, પણ રાગમાં હુંપણાને લઈને મને એ જુદું છે એમ માલુમ પડતું નહોતું. અથવા જેને રાગનું કરતાપણું, રાગનું તન્મયપણું, રાગનું અભેદપણું, એકત્વપણું પરિણમનમાં છે એને જ્ઞાન જુદું છે, જુદું પરિણમે છે, જુદું જ રહે છે એમ માલુમ પડતું નથી. જુદું રહેતું હોવા છતાં પણ એને એ માલુમ પડતું નથી. એક દરિદ્રી માણસના ઘરમાં પૂર્વજોની સંપત્તિ, અઢળક સંપત્તિ દાટેલી હોય તો એને જ માલુમ ન હોય કે મારા ઘરમાં આવી સંપત્તિ છે તો એ તો ભીખ માગ્યા જ કરે ને. અને ભૂખનું દુઃખ કે ભીખનું દુઃખ, દીનતાનું દુઃખ એને અનુભવવું પડે છે કે નહીં? એમ બધા જીવોને જ્ઞાન ભિન્ન રહેતું હોવા છતાં માલુમ નહીં પડતું હોવાથી રાગમાં દુઃખી થાય છે. એટલા માટે શ્રી ગુરુ નિષ્કારણ કરુણાથી જે વાતથી પોતે અજાણ્યો છે એવા જીવને એ વાત કે છે, જો ભાઈ તું અંતરંગમાં જો તો ખરો, તારું જ્ઞાન પણ ભિન્ન જ રહે છે. જેમ અમારું જ્ઞાન જુદું રહે છે એમને માલુમ પડે છે, તને માલુમ નથી પડતું એટલો જ ફરક છે. બાકી તારું જ્ઞાન જુદું જ રહે છે. તારે ઉત્પન્ન થતા રાગથી કે દ્વેષથી કે મોહથી જરાય દુઃખી થવાની જરૂર નથી. નાનીને કઈ દેવાનું નથી, આંગળ ચીંધવાની છે, કઈ દેતા નથી, કઈ ખાલી એને અજાણ્યો છે એટલે એમ કે છે જો તું તારામાં તારામાં અજાણ્યો છો, તારું જ્ઞાન અંદર જુદું જ રહે છે. જયારે તું દુઃખી થાશ ત્યારે પણ તારું જ્ઞાન તો જુદું જ રહે છે. જ્ઞાનમાં દુઃખ નથી ને દુઃખમાં જ્ઞાન નથી. મુમુક્ષુજી બીજી રીતે માને, નાની કેમ માને એની વાત છે. મુમુક્ષુજી તો એમ માને કે આપે મને આખો આત્મા આપ્યો, મને જ્ઞાન આપ્યું એમ ન કે, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. એને તો એમ લાગે મને આત્મા આપ્યો. એ તો જેને ધન બતાવ્યું તો એમ જ કે ને તમે મને આટલું બધું ધન આપ્યું ભાઈ સાહેબ, બોલો કે પણ એ તો તારું હતું, તારા ઘરમાં દાટેલું હતું, તારા પૂર્વજોનું હતું, એમાં મેં હું આપ્યું. તો કઈ બધી વાત સાચી, પણ મારી હાલત જે હતી ઘરે ઘરે ભીખ માગવાની, કેઠું ખાવાની, એ બધું બંધ થઈ ગયું ને, આ તો તમે જ આપ્યું ને, તમે નો ચિંધાડ્યું હોત તો મારે તો હતું નહીં હોવા બરાબર છે. એટલે એ તો દરેક પોતપોતાની જગ્યાએ જેમ બોલે તેમ બરાબર છે, આપણે એમ સમજવું. જે પોતાની જગ્યાએ જેમ બોલે તેમ બરાબર છે, લાગે અવળું હવળું પણ એ તો પોતપોતાના સ્થાને બરાબર છે. વાત એવી છે, પોતાના આત્માને જયારે લાભ થાય ને, શાંતિ થાય ને, ત્યારે અંદર થી આવે છે વિનય, અંદર થી આવે છે વિનય. શીખડાવવાનો વિષય નથી, હવે સ્વાધ્યાય મંદિરના કમ્પાઉન્ડમાં ઉભા હોય અને ગુરુદેવ એમની રૂમ માંથી બહાર નીકળે ને ત્યાં મારી વાતો બંધ થઈ જાય. સરખા ઉભા બેઠાનો હોય તો સરખા બેઠા ઉભા થઈ જાય, બેઠા તો ઉભા થઈ જાય, સરખા નો ઉભા રહી ગમે તેમ ઉભા હોય તો જરાક સરખી રીતે ઉભા રહી જાય અને વાતો બધી બંધ થઈ જાય. પેલા હાથ જોડાઈ જાય, પછી એ ચાલતા હોય ને એમ લાગે કે હારે ચાલવા માંધો નથી તો હારે ચાલીએ. નીચરી જાય ત્યાં સુધી એમને બધું બાળીને ઉભા રહી દઈએ. આપસમાં ઝઘડો થાય કે ઝઘડો કરાય એ હિંમત કોઈ ન કરી શકે, એમની સાથેનો તો સવાલ જ નથી. પણ આપસ આપસમાં એટલો વિવેક, એટલો વિનય, એટલી અદબ જાળવતા, એ શું છે? આત્મા સંભળાવે છે. શું સંભળાવે છે? આત્મા સંભળાવે છે. એનું મૂલ્ય ન થાય કઈ, આત્મા સંભળાવે એનું કોઈ રીતે મૂલ્ય ન થાય, એ વિષય એવો છે. જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થાય એના પ્રમાણમાં એ પ્રકાર સહેજે સહેજે આવે છે. એ કર્યો કરાવાતો નથી, એ કોઈ શીખવવાનો વિષય નથી, અંદર થી જેમ આવે.
ભવો ભવનું દુઃખ એક સાથે
અનંત કાળનો, અનંત ભવોનો, અનંત દુઃખ એ માટે અનંત કાળ સુધી અનંત સુખ થાય, અનંતો નુકસાનથી બચે ને અનંતો નફો થાય, બે એક સાથે. તો એના પ્રમાણમાં આવે ને કે ન આવે, આવ્યા વગર રે નહીં. એકવાર ગુરુદેવને પત્ર લખવાનું બન્યું હતું, આજે મારા વોકિંગમાં બધી ચર્ચા ચાલે છે. કોઈ કોઈ જીવોને વ્યવહારિક પ્રસંગમાં માટે બાહ્ય પ્રસંગમાં અન્યાય થાય છે ત્યારે સમાધાન થતું નથી કોઈ કોઈ જીવોને, કે આવા મહાપુરુષ અન્યાય કેમ કરે છે. અન્યાય તો સામાન્ય સજ્જન માણસો પણ ન કરે, આ તો મહાપુરુષ છે એ અન્યાય કેમ કરે છે. જીવને સમાધાન ન થાય, પણ આપ જે ઉપકાર કરો છો એમાં તો ગમે એટલું સરાસર અન્યાય કર્યો હોય ને, ગમે એટલો મોટો અન્યાય કર્યો હોય ને, તો એ ગણના પાત્ર જ નથી, ગણાય જ નહીં. અન્યાય છે એ વાત જ ધ્યાન ઉપર આવે નહીં, ત્યારે એને ખરી ઉપકાર બુદ્ધિ છે અથવા સ્વચ્છંદ નિરોધ ભક્તિ છે એમ કહેવાય. પણ જરાક જો મુકરાટો આવે, મહાપુરુષ તેને અન્યાય કરે છે, મહાપુરુષે અન્યાય કરે ખરો, થઈ ગયો. કેટલો ઉપકાર છે એ વિસ્મરણ થઈ ગયું છે. પરમાર્થિક ઉપકાર પાસે વ્યવહારિક અપકાર કે અન્યાય કે કાંઈ લેખામાં આવે એટલે વાત ગડબડ વાળી થઈ ગઈ. ગણતરીમાં આવ્યું કેમ, આવવું જ ન જોઈએ એમ છે. એક માણસે કરોડો અબજો રૂપિયા તમને કમાવી દીધા, એવી એજન્સી આપી તમને કે તમારે ગમે ત્યારે પૈસા આપવાની છૂટ, અને તમારા ઘરાક તમને એડવાન્સમાં પૈસા આપે, પછી તમને ઠીક પડે ત્યારે માલ આપો, બધા લાઈનમાં ઉભા હોય. હા, પૈસા પહેલા લઈ લ્યો, તમારે મામાર વારો આવે ત્યારે માલ આપજો, પણ પૈસા મારા પહેલા લઈ લ્યો તમે, અને તમે તમારા ઓળાને ગમે ત્યારે આપણને એને છૂટ બધે, અને કરોડો અબજો તમે કમાઈ ગયા હોય. કોક વાર એને 2-5 રૂપિયા માગ્યા નહીં, તમે ગણો ખરા, મારી પાસે 5 રૂપિયા માગ્યા. હા, કારણ બન્યું એવું, છૂટા ન હોય, 5 રૂપિયા આપી દેજો. આને કોઈ ગણે ખરું, કેમ આપ્યા છે તો હકીકત છે, નથી આપ્યા, આપ્યા છે કે નથી આપ્યા, આપ્યા હોય તો ન આપ્યા હોય, ન ગણે ન જ ગણે. હું તો કરોડો અબજો ની સામે 5 કઈક છે, આ તો કરોડો અબજો નો હિસાબ નથી લાગ્યો, એથી વધારે કઈક છે, એવી વાત છે. ત્યાં સુધી સ્વચ્છંદ જવાનો ને, અને ત્યાં સુધી જ્ઞાન ચડવાનું નહીં. જ્ઞાન પરિણમે ક્યારે, એવી અત્યંત ભક્તિ ને અત્યંત વિનય આવે ત્યારે. દાખલો તો એ લેવા જેવો છે, સુગાનીજીએ કઈ ઉપકાર નથી કર્યો ગુરુદેવ ઉપર, એ તો એક દી આવીને લાભ લઈ ગયા આનંદ તો બરાબર. ત્યારે એમના જ્ઞાનમાં આવ્યું કે આ જીવ એકાવતારી છે. હવે બાવડું પકડીને ઉભો રાખ્યો હતો આ વાત કહેવા માટે. રોકિંગ કરતા હતા ગુરુદેવ, 10:15 જમી લઈએ, સવારે 5:30 આસપાસ જમી લઈએ, તો વિચાર કરે ને એટલે સવાર સાંજ જમવાનો એમનો શિડ્યુઅલ વહેલો બે 10:30 આસપાસ અમે 15-20-25 મિનિટ આટા મારે પછી આરામ કરવા જાય પોતાના રૂમમાં. આટા મારતા હતા, મૂંગા મૂંગા બધા હાલતા હતા, એમાં ઊભા રહી ગયા. અહીંથી પકડ્યો મારો હાથ, કઈ નથી આમ આમ હાથ પકડ્યો, જોવો આ અંદરથી આવ્યું છે. બહુ ગંભીર થઈને બોલ્યા, એકદમ ગંભીર થઈ ગયા. જોવા અંદરથી આવ્યું છે કે તેમના શુદ્ધ જ્ઞાનમાં નિર્મળ જ્ઞાનમાં વિષય આવ્યો. આ સુગંધ છે ને કે સુગંધી, એમને ખબર હતી કે મારે એમને પરિચય હતો, મેં આ ગ્રંથ પ્રકાશન કર્યું, સંપાદન કર્યું, બધું એમને ખબર જ હતી. પછીની વાત છે, ઇતર દેવલોકમાં ગયા છે, વૈમાનિક દેવમાં. વૈમાનિક દેવનો અર્થ કે સમ્યક દ્રષ્ટિ, નીચેના દેવલોકમાં ન જાય. હા, આમ તો બીજા મિથ્યા દ્રષ્ટિ દેવો હોય ખરા, પણ સમ્યક દ્રષ્ટિ તો નિયમથી વૈમાનિક દેવમાં જાય, નીચેના દેવલોકમાં ન જાય. એટલે એ સમ્યક દ્રષ્ટિ છે એમ કહેવા માટે દેવલોકમાં વૈમાનિક દેવમાં ગયા છે. ત્યાંથી નીકળીને મનુષ્ય થશે, મનુષ્ય થઈને ઝપટ કરશે, એમને કાઠિયાવાડી ભાષામાં ઝપટ કરશે એટલે પુરુષાર્થ બહુ ઉગ્ર કરશે, અને એ ભવે મોક્ષ જશે. એક જ ભવ છે એના દેવનો, બીજું તો ચરમ શરીર છે, પોતાને અંદરથી આવ્યું છે. અમારે તો હજી 4 ભવ છે, અમારે હજી 4 ભવ બાકી છે. છેલ્લો ભવ તીર્થંકર નો છે, છેલ્લા ભાવમાં મનુષ્ય થશું એ તીર્થંકર નો ભાવ છે. તીર્થંકર દીક્ષા લઈએ ત્યારે નમો સિદ્ધાણમ બોલે, પોતે જગતગુરુ છે ને એટલે નમો રિયંતાણમ નો બોલે, એને ગુરુ કોઈ નથી એમના માથે. એટલે એ ભાવમાં આગલા ભાવની વાત બધી જવા દે, એ ભાવમાં કોઈ એમને ગુરુ નથી હોતો. ત્રણ જ્ઞાન લઈને જ જન્મે છે, અથવા માતાના પેટમાં આવે, ગર્ભમાં આવે, એ ત્રણ જ્ઞાન લઈને જ આવે છે. એટલે હવે નમો સિદ્ધાર્થનો ઉચ્ચારણ કરશો ત્યારે અમારા નમસ્કાર એને પહોંચશે. હવે ઉપકારી પ્રત્યે તો માન હોય, એમને તો કઈ ઉપકાર નથી કર્યો, પણ દશા પ્રત્યે માન હોય છે. શું એવું નથી કે ઉપકાર કરે એટલે જ માન હોય, દશા પ્રત્યે માન હોય. સુભાગભાઈ નો તો થોડો ઉપકાર પણ હતો, નિમિત્ત પણ પીડાતા. સુગાનીજી ને એવું કઈ નથી થયું એટલે એ દાખલો લીધો, સુભાગભાઈ વાળો નો લીધો. અહીંયા એવો કોઈ ગુરુદેવ ને નિમિત્ત નિમિત્ત સંબંધ સુગાનીજી સાથે નહોતો, ગુરુદેવ ને તો ખબર નહોતી કે મારો ઉપકાર એના ઉપર આટલો બધો છે, અને એને મને આટલી બધી ભક્તિ કરે છે એ ખબર નહોતી એમને. કાગળમાં બહુ ભક્તિના ભાવ આવ્યા છે, રૂબરૂ આવે ને ત્યારે જરાય આડંબર નહીં, બહુ લળી લળી વંદન કરે ને એવું કઈ નહીં, જરાય દેખાવ ન કરે. સાધારણ માણસ જેવી રીતે નમસ્કાર વંદન કરીને પ્રણામ કરીને બેસી જાય, એવી રીતે બેસી જાય, ખબર જ ન પડે. ગુરુદેવ ને ખ્યાલ ન આવ્યો, ઠેઠ સુધી ખબર ન પડી કે આનું આવું છે, આવું બધું અંદર છે. પુસ્તક વાંચી વાંચ્યા પછી એમને માપ આવ્યું બધું, ઓહો આ તો કોઈ ગજબ પાયકો, આ જીવ કોઈ ગજબ પાયકો આખો. ના, એ તો 3 વર્ષ પછી એમના દેહાંત પછી પુસ્તક સંકલન કરવાનો નિર્ણય લેવાનો, અને એ પુસ્તકનું સંકલન થયું, છપાણું, અને 12 આવ્યો ત્યાં સુધીમાં 3 વર્ષ નીકળી ગયા. પણ ના કાંઈ નહીં, એટલો ખ્યાલ આવ્યો કે આ જીવ સંસ્કાર લઈને ગયો છે. એટલું એમણે લખી દીધું હતું એમણે પુસ્તકમાં લખેલું છે ગુરુદેવ, ભાઈ સોગાની નો આત્મા સારા સંસ્કાર લઈને ગયો છે, એથી વધારે અમારા જ્ઞાનમાં નથી અત્યારે એમ ચોખ્ખું કીધું, જેટલું જ્ઞાનમાં છે એટલું લખી દીધું, ઓછું લખાય નહીં વધારે લખાય નહીં, પછી જે જ્ઞાનમાં આવ્યો એમનો વચનો છે ત્યારે એમને નમસ્કાર સુધીના ભાવ આવ્યા, એવું તો દશાનું બહુમાન હોય છે, એનું નામ જ્ઞાનનો વિવેક છે, એનું નામ જ્ઞાનનો વિવેક છે.
આમ તો જોઈએ તો ગુરુ શિષ્ય વચ્ચેની આશ્ચર્યકારક ઘટના કહેવાય,
બહુ ગંભીરતા, એ બહુ ગંભીર હતા. અમારી બે વચ્ચે એક વાર ચર્ચા છે, એટલે મેં એમ કહ્યું કે ગુરુદેવશ્રીનો આપના પર ઉપકાર છે એ વ્યક્ત કરવા માટે આપ કેમ કઈ બોલતા નથી, વ્યક્ત ન કરવો જોઈએ
જી,
અને ગુરુદેવશ્રી જાણશે તો એને પ્રમોદ થશે, હોશિયાર દીકરો પાકે તો બાપને તો રાજીપોત થાય ને, ઓહો આ તો ખરેખરો નીકળ્યો, જબરો નીકળ્યો, હા રાજી થશે. એટલે એમણે બે વાતના બે જવાબ આપ્યા, કોઈ વાત નક્કી કરીને બનાવીને ઘડીને તૈયાર કરીને જવું અને કેવું મારાથી નથી બનતું, બહુ સરળ પરિણામી બહુ હતા, સરળતા એટલી બધી હતી કે કોઈ વાત અગાઉથી નક્કી કરીને પછી એમની પાસે મૂકવી, કોઈ વાત બના કે જાના ઓર કહેના વો મેરે સે હો નહીં સકતા હૈ, કે ચાલો આજે આ વાત કહેવા જાવું છે એમને, સહેજે બોલાઈ ગયો બોલાઈ ગયો, ન બોલાઈ ગયો તો ન બોલાઈ ગયો. અને ગુરુદેવ જાણશે કે મને જ્ઞાન દશા આપનાથી પ્રગતિ છે તો કદાચ એમને પ્રયોગ પ્રમોદ થશે, કદાચ મેરે હાથમાં કો ક્યાં લાભ હોગા, શું કીધું ઈ જાણે ગુરુ જાણે, એટલે મારા હાથમાં કઈ લાભ થવાનો નથી, એના છે એવી પ્રયોજનની દ્રષ્ટિ હતી લાભ નુકસાન ને, મને તો કઈ લાભ થવાનો નથી એટલે મને કઈ વિચાર આવતો નથી કે હું પ્રવૃત્તિ કરું,
સિદ્ધિ દ્રવ્ય
એમને જણાવવાની પ્રવૃત્તિ કરવાની કઈ ઈચ્છા નથી થતી, કેમ કે મને તો એથી કઈ લાભ નથી, જેમાં લાભ ન હોય એ પ્રવૃત્તિ કરવાનો શું વિચાર આવે, કે કઈ નહીં. એવી રીતે જવાબ આપે છે, મેં કીધું મને વિચાર એવા કરે છે કે કઈ ગુરુદેવ પાસે તમારી વાત ખુલે તો સારું, મને કે આપ એટલા વિકલ્પ તો બોજા ક્યાં ઉઠાતે હો, એવા વિકલ્પ નો બોજો તમે શું કરવા પડો છે, વાત તો તમારી બરાબર છે તો આવે છે કીધું તમને, અરસપરસ નહીં હોય એટલે એવો વિકલ્પ આવે, કે નહીં તમે બોજો એ નહીં ઉપાડો, નહીં એમાં એવું થયું હતું કે અસંકેત કર્યો હતો એક દિવસ, એ વાત કહેવામાં બહુ જ વિચક્ષણતા વાપરવી જોઈએ, નહીતર એનો અર્થ એવો થાય કે આપને ખબર ન પડી મને ખબર પડી તો એ અવિનય થાય, મને તો પરિચય હતો એટલે ખબર પડી, એમને પરિચય નહોતો એટલે ન ખબર પડી, સ્વાભાવિક છે, પણ છતાંય આપને ખબર ન પડી ને મને ખબર પડી એવી રીતે કોઈ વાત થવી ન જોઈએ, એ જોખમ હતો થોડું કહેવામાં, એટલે વાત મૂકવામાં પણ બે વખત વિચાર કરીને મૂકાય એવી વાત હતી. એટલે મૂકવાનું કારણ એ બન્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મુમુક્ષુ ભાઈ બહેનો એમની ચર્ચામાં 50-60 જણા આવી જતા હતા. પહેલા અમે 2-4 જણા બેસતા હતા ખાનગીમાં. લાલચંદભાઈ મારા પરિચયમાં આવ્યા 2017 સાલમાં, ને મેં એમને વાત કરી, સુગાનીજીને ઓવરટેક કરીને. એમણે ના પાડી હતી કે તમારે કોઈને વાત ન કરવી મારા વિષયમાં, પણ અમારી આત્મીયતા જરા વધારે થઈ શરૂઆતથી જ, એટલે મેં એમને વાત કરી દીધી તો તમારે સત્સંગનો લાભ લેવો છે, મને રાજકોટ કોલ કરીને બોલાવી લીધો. એટલે મને બોલાવી લીધેલા. છેલ્લા 3 વર્ષથી પણ પરિચયમાં આવ્યા. એમને થોડીક 12માં બધાને એમના પ્રત્યે એવું હતું કે આ કાંઈક વિશેષ. જેવી ચર્ચા થાય એટલે 50 જણાનું ટોળું બે જાય સાંભળવા, એટલે એ વાત પછી ખુલ્લી થઈ ગઈ કે કાંઈક છે અહીંયા, આમાં કાંઈક છે, કાંઈક છે. નહીંતર આ લોકો ક્યાંય સાંભળવા બે ને, હું કે લાલુભાઈ કોઈ ક્યાંય કોઈ કોઈ જગ્યાએ કોઈ વિદ્વાનને સાંભળવા જઈએ નહીં અમે લોકો, અમારો સત્સંગ ચાલે છે એનો અર્થ કે કાંઈક છે અંદર. હવે કે બધાને તો કાંઈ એવું લાગે નહીં, કોઈને અવળું પણ લાગે, કોઈને હવળું પણ લાગે. ગુરુદેવ પાસે કોઈ ગમે તેમ વાત કુટપ પણ કરી દે અને એ પાછું ગુરુદેવને એમ લાગે કે એમ હોય શકે તો એ ફેરવું બહુ મુશ્કેલ. પાછું ગુરુદેવના વિચાર જ કે ગુરુદેવના નિર્ણયને કોઈ જલ્દી બદલી ન શકે. એટલે જેને ત્યાં ઉતરતા હતા એ ડરવા માંડ્યા, આપણે 4-5 જણા ચર્ચા કરતા ત્યાં સુધી ઠીક છે, આટલા બધું ટોળા આવવા માંડ્યા આવે અહીંયા, ક્યાંક આડું અવળું મુકાઈ જશે તો બહુ મોટો અન્યાય થઈ જશે. ગુરુદેવ ને તો શું કહો, આ કોઈ મને તો આડું અવળું નો જ કે વિશ્વાસ સ્વીકારી લે, કોઈ વાત ને વિશ્વાસ હોય ને એટલે વાત માની લે. એટલે મને અંદર અંદરથી પ્રેશર થયું, ભાઈ તમે ગુરુદેવને જે છે એ વાત મૂકી દો એક વાર. એ પોતે તો નહીં મૂકે, એ પોતે નહીં કે, પણ તમે તો કયો. પરસ્પર અનુરાગને લઈને એટલી વાત કરો. એક વખત વાત આડકતરી રીતે મૂકી હતી, આડકતરી રીતે મૂકો તો કઈ રીતે કોઈ પરિચય વગેરે એ વાતનો સ્વીકાર ન થાય કોઈ દિવસ. એટલે એ વાતમાં એ પોતે રિઝર્વ રહ્યા. એ જયારે ગ્રંથ પુસ્તક વાંચ્યું ત્યારે એને એકાવતારી પણ એને સીધા લઈ સુધીની વાત દેખાઈ ગઈ જ્ઞાનમાં. મેં એટલું બહુમાન કર્યું એમને. આપની
વાત
એ તો ઠીક છે, કોઈ એમાં મજા નથી, એમાં મજા નથી કાંઈ. શું કેમ કે પરિચય બહુ વધી જાય, બહુ ટાઈમ દેવો પડે અને કંઈક પ્રકારો એમાંથી ઊભા થતા હોય છે. સોગાનીજીના ગ્રંથનો કાંઈ ઓછો વિરોધ નથી થયો, સોનગઢમાં ઘણો વિરોધ થયો છે. મુમુક્ષુ સમાજને સમ્યક દર્શન જોઈએ છીએ, સમ્યક દ્રષ્ટિ જોઈએ છે કે કેમ એ એક પ્રશ્નચિહ્ન છે, બહુ મોટો પ્રશ્નચિહ્ન છે અત્યારે. હે, એવી વાત છે, થોડી અઘરું પડે એવું. કંઈક પ્રકારો એની અંદર ભજે છે, કાળ એવો જ છે, કોઈ એથી કોઈ ફાયદો નથી થતો, એથી કોઈ પોતાને કોઈ ફાયદો નથી એની અંદર.
જયારે ગુરુદેવે વાત કરી છોકરાની જી માટે હાલત પૂરી કરવા છતાં બી ગુરુદેવ એમનું ધ્યાન કેમ નથી કરતા આ પાટલા બધા ગંભીર હોવા છતાં
એટલે એ વિષય જેવો છે પરિચય વગર નક્કી ન કરવું પ્રત્યક્ષ પરિચય વગર નક્કી ન કરવું એવો જ એ વિષય હોય છે અને એ પોતે કઈ બોલતા નહીં ક્યારે પણ વાતચીત કરે નહીં ગુરુદેવ સાથે એક વાર સાંજે જેમાં પછીના વોકિંગમાં અમે સાથે હતા હું સોગાનીજી ગુરુદેવ બીજા ચાર પાંચ જણા સાંજના વોકિંગમાં કોઈને ટાઈમ હોય સાથે આવે ગુરુદેવ એક વાર વાત કરવાનો પ્રયત્ન કર્યો આજ કઈક જૈન અખબાર આવે ને એમાં ઘણી વાતો આવતી હોય સમાજની ગુરુદેવ જૈન બધા અખબાર કોઈ બે ચાર આવતા એમાં વાંચતા એ બધા હા અલૌકિક અખબાર ને ધાર્મિક જે પીરિયોડિકલ્સ નીકળતા હોય ને એમાંથી કોઈ વાત આવી છે એ એમણે વાંચીએ છીએ એટલે એમને એમની સાથે વાત શરૂ કરી એમણે કે આવી રીતે છાપામાં ફલાણાએ આવું કંઈક લીખ્યું હતું કે તમને કાંઈ ખબર છે કે આવી એટલે એમણે એક ટૂંકો જવાબ દીધો મેં અખબાર નહીં પડતા કે શું જવાબ દઈ દીધો મેં અખબાર નહીં પડતા એટલે વાત ત્યાં બંધ થઈ ગઈ સ્ટોપ થઈ ગઈ વાત ક્યારે લંબાઈ કે કોઈ વિષય ઉપર આ પ્રશ્ન ચર્ચા થાય કે આગળ વાત ચાલે ત્યારે એમણે જ મોઢું જ વાળી દીધું સીધું મેં અખબાર નહીં પડતા હું હું છાપું વાંચતો નથી મને શું ખબર હોય કે હોય તું પછી બીજી વાત ઉપર ચડી ગયા ને એમને એમને બે વચ્ચે વાત ચાલવાનું શરૂ થયું એ ગુરુદેવે શરૂ કર્યું તો એમણે બંધ કર્યું પાછું બધું બની ગયું તો બની ગયું છેલ્લી વખત ગયા ત્યારે મેં વાત કરી કે મેં આવી રીતે વાત કરી આવ્યો છું એ છેલ્લી વખતનો હતો પછી તો એમનું ધ્યાન થઈ ગયું ગુરુદેવ રિઝર્વ બહુ રહ્યા કે મને કે જતા જતા મારે વાત નીકળી મેં આ વાત કરી છે પણ ગુરુદેવનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી પોઝિટિવ કે નેગેટિવ કે કોઈ તો કે હા એ તો બહુ રિઝર્વ રહ્યા કે એ તો રિઝર્વ રહ્યા પણ તમે તમે ઘણું રિઝર્વ રહ્યા છો એટલે એ તો આમાં જે બનવાનું એ બને પ્રયત્ન કરો એટલે આમ જ બને એવું કઈ છે એટલે જે કાંઈ ઘટના ઘટે છે એ બધી સહજ જ ઘટે છે પ્રયત્નથી કાંઈક થઈ જાય છે એવું કાંઈ નથી કોઈ વાર ભાઈ પ્રયત્ન નિમિત્ત પડે ને નહીં તો એમને બહાર આવે તો એમને બહાર આવે ને એવા તો અનંત જ્ઞાનીઓ થઈ ગયા કે જગતને ખબર જ નથી એવા અનંત જ્ઞાનીઓ સિદ્ધાલયમાં પહોંચી ગયા કે આજે પણ જગતને ખબર જ નથી બોલ્યા જ નહીં કાંઈ મોઢું ખોલે જ ખબર પડે ને બોલ્યા જ નહીં કાંઈ પોતાનું કામ કર્યું એવી આજ્ઞા કેમ કે એ તો પણ નિરપેક્ષ ને નિષ્પ્રભ છે નુકસાન તો જગતના જીવોને ગયું છે એને થોડું નુકસાન જાય છે એટલે જ્યારે જે બનવાનું હોય એ બને ન બનવાનું હોય ન બને સમાધાન એમ જ કરવું પડે અપેક્ષા ન હોય ને એ ક્યાં ગુરુ પાસે કઈ અપેક્ષા રાખે એટલે એને બીજું શું છે તેથી મને તો કઈ લાભ થવાનો નથી મને તો લાભ છે નહીં છે કોઈ જાણે ન જાણે છે મને શું લાભ છે એ વાત લીધી છે એમના દૂરદર્શી પ્રકાશ તમે નહીં વાંચ્યું વાંચ્યું છે ત્રીજા ભાગમાં એ વાત લીધી છે અત્યારે વર્તમાનમાં અધિદ્વીપની બહાર છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે ત્યાં જળચર પ્રાણીઓમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ છે અને પંચમ ગુણ સ્થાન વર્તી પણ તિર્યંચો છે જળચર પ્રાણીઓ. કોને ખબર છે કે જગતના જીવોને કોઈને ખબર છે? મનુષ્ય લોક અઢી દ્વીપમાં છે, પછી તો અસંખ્ય જોઈએ, પછી છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે જેના તળિયે રેતી નથી પણ બધા રત્નો જ છે. બહુ મોટો, સૌથી મોટો સમુદ્ર એ છે, એ અસંખ્ય યોજનો છે. બહુ મોટો સમુદ્ર છે, બધા ડબલ ડબલ થતા જાય. અઢી બાર પેલો સમુદ્ર આવે એ ડબલ, એનાથી જે દ્વીપ આવે એ ડબલ, એનાથી સમુદ્ર આવે એ ડબલ, એનાથી દ્વીપ આવે ડબલ, એવા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. એમાં છેલ્લો સમુદ્ર છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, બહુ મોટો. આપણો એટલાન્ટિક ઓશન ને પાસે મહાસાગર થી ખાબોચિયા લાગે એની પાસે, લ્યો ને દેડકાના ખાબોચિયા જેવા લાગે, એટલા મોટા સમુદ્રો છે. અને એમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિ જળચર પ્રાણીઓ છે અને એમાં ઘણા પંચમ ગુણ સ્થાન વર્તી પણ છે. કોને ખબર છે? કયો એ વાત એવી લીધી છે એમણે. કઢી દ્વીપની બહાર અત્યારે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા એમ કરીને બોલ્યા છે. કોઈ વિનય કરતા હશે, સાંભળવા આવે ને પછી કોઈને ખ્યાલ આવે એટલે પછી વિનય કરવા માંડ્યા. કોઈ તક્યો આપે, કોઈ સરખું બેસાડવા માટે આમ આસન કરી દે, આમ કરી દે, આમ કરી દે, એમ કરે ને તો કોઈ. એમાં તો મુસાફરી કરીએ ત્યારે ગમે તેમ પડ્યા રહીએ છીએ, ગમે તેમ રહીએ છીએ. એટલું બધું કાંઈ અમારે જરૂરિયાત નથી કે આ તક્યો આમ ગોઠવવું જોઈએ, આમ આમ બેસવું જોઈએ. હા, નાના આપ તો જ્ઞાની છો, સમ્યક દર્શન. તો કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા? અઢી દ્વીપ એ બાર સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર મેં અસંખ્ય સમ્યક દ્રષ્ટિ હે, પંચમ ગુણ સ્થાન વર્તી ભી હે. કોણ એનો વિનય કરે? જળચર. હે, જળચર પ્રાણી તો સમુદ્ર માં તો જળચર જ હોય ને. એટલે કાંઈ નહીં પોતાને, એનો જરાય અહમ ભાવ નહીં, એટલા તો નમ્ર હતા. અત્યારે તો પાંચ ચોપડી વાંચે જે પેલો ફાટી જાય, હું જાણું છું, મને ખબર પડે. બહુ નરમ હતા, બહુ જ સરળ હતા. કઈ નહીં, કઈ નહીં. એટલે જીવને અહીંયા અંતરંગમાં જ્ઞાનના પરિણામન ઉપરથી અને રાગના પરિણામન ઉપરથી પોતાના બેસવાનું આસન જ્યારે બદલાય છે, રાગમાં હું પણ બેસી ગયો છે એટલે જ્ઞાનની ઉપેક્ષા કરે છે, એ પોતાની બેઠક બદલીને જ્ઞાનમાં હું પણ બેસે છે ત્યારે એને અનાદિથી ચાલતી કર્તા કર્મની અજ્ઞાનમય પ્રવૃત્તિ બંધ થાય છે. અને અજ્ઞાનના નિમિત્તે થતો જે બંધ, કર્મ બંધ, એ બંધનો નાશ થાય છે. એવો બંધ એને થતો નથી, અનંતાનુબંધીનો બંધ થતો નથી. બીજો અલ્પ બંધ થાય છે એ તો કઈ રહેવાનો નથી, કેમ કે અનુભાગ એનો અલ્પ છે એટલે તો આમ છૂટી જશે એના કાળે પાછો. અને કોક વાર તો પુરુષાર્થથી ઉદયમાં વિક્ષય થઈ જાય છે, ઉદયમાં આવ્યા પહેલા જ ખલાસ થઈ જાય છે. અને એમ છતાં જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એવું જે અંદરમાં જુદાપણાનું જ્ઞાન થયું કે મારું જ્ઞાન છે એ એકલું જ પરિણમે છે, આપોઆપ જ પરિણમે છે, કોઈના આધાર ને કોઈના અવલંબન વિના જ પરિણમે છે, સ્વયંની શક્તિથી જ પરિણમે છે અને એ જ મારું સ્વરૂપ છે આ રાગાદી ભાવમાં હું પણ કરીને હું દુઃખી થયો અનંતકાળ છે, પણ વસ્તુ સ્થિતિ જુદી છે. અંદરમાં બે જુદા છે ને જુદા જાણ્યા નહીં, અને રાગમાં આત્માને રગડ્યો, રાગમાં ખૂબ રગડ્યો, ખૂબ દુઃખી થયો. પણ આ જ્યાં જ્ઞાન થયું ત્યાં નવો કર્મ બંધ થતો અટકી ગયો, આપોઆપ જ અટકી ગયો. એવી રીતે જીવને નવા કર્મબંધ નો નાશ થાય છે, જૂના કર્મ બંધાયેલા છે પોતાના ઉદયમાં આવી આવીને ખરી જાય છે. અલ્પ બંધાય છે એના કરતા ખરે છે જાજા, આવવાના ઓછા ને જવાના જાજા. એટલે એક ટાઈમે સાવ ખલાસ થઈ જાય છે. એક એવો સમય આવે છે જયારે બધા ખતમ થઈ જાય છે, નિષ્કર્મ દશા, મોક્ષ ની દશા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ, ક્રોધાદિક વિભાવો અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે, સાવ જુદા છે, જાત ફેર છે, સ્વભાવ ફેર છે. અને બેને ક્યાંય મેળ ખાય ની એ વાત છે. જ્ઞાન ને અને વિભાવ રાગાદિ ક્રોધાદિ ને ક્યાંય મેળ ખાય, એ મેળ ખાતા ભાવ જ નથી. અંધારાને ઉજવાળાને મેળ ખાય ખરો કે ન ખાય, રાતને દિવસને મેળ ખાય કે ન ખાય, દિવસ હોય ત્યારે રાતનો, રાત હોય ત્યારે દિવસનો, વિરોધી ભાવો છે એકબીજાના, એકબીજાના વિરોધી છે. એટલે જ્ઞાનમાં એવી શક્તિ છે કે એના વિરોધી છે એનો નાશ કરે, એનો ક્ષય કરી નાખે, એવી જ્ઞાનમાં શક્તિ છે. રાગમાં નાશ કરવાની શક્તિ નથી, પણ જીવ પોતે નબળો હોય તો એને દબાવી દે, પણ આત્માનો નાશ ન કરી શકે. કોઈ રાગ, કોઈ ક્રોધ, કોઈ મોહ આત્માને દબાવે ખરો, ક્યારે? પોતે નબળો હોય ત્યારે. માણસ મને આના વગર ન ચાલે, કોઈને ચા વગર, કોઈને બીડી વગર, કોઈને તમાકુ વગર, એ તો પોતે દબાય છે. સામી ચીજ નથી દબાવતી, પોતે દબાય ત્યારે એમ કહેવાય કે ભાઈ મને દબાવે છે, પણ એ ખરેખર વર્ગો છે પોતે અને દબાય છે પોતે. એમ આત્મા નબળો હોય ત્યારે કર્મ ના ઉદયથી દબાય છે, ત્યારે એમ કહે કે કર્મ એને દબાવે છે, પોતે નબળો છે. એટલે શક્તિ અંદર ઘણી છે, એ શક્તિ પ્રગટ કરે યથાર્થ પ્રકારે, તો એ કર્મનો નાશ કરે, રાગનો નાશ કરે એવો છે. પણ પેલા કર્મ કે રાગ આત્માનો નાશ ન કરી શકે, એને દબાવે છે એ વાત જરૂર છે, નાનાથી દબાવેલો છે એ વાત જરૂર હકીકત છે. સામર્થ્ય નો નાશ નથી કરી શકતો, અવસ્થામાં દબાયેલો રહે છે, અવસ્થામાં દબાઈ જાય છે, એ આના જેવું છે. સિંહ સૂતો હોય તો હજારો મચ્છર આવીને બેહે એના ઉપર, કેટલા કેમ કે ઊંઘે છે. બાકી જાગે તો કોઈ મચ્છર નજીક આવે ખરો, મચ્છર નું કોઈ બીજો પ્રાણી એ નજીક નો આવે, મચ્છર નું તો ધ્યાન નથી, પણ બીજા કોઈ નું ધ્યાન નથી એની પાસે કોઈ આવે. એમ આત્મામાં આનંદ શક્તિ છે, પણ પોતે અજ્ઞાનમાં ઊંઘે છે, મૌ નિંદ્રામાં. એટલે કર્મના અનંત પરમાણુઓ એને આશ્રવીને બાંધે છે અને દબાય છે, પણ જાગે તાકાત નથી, કોઈ કર્મની તાકાત નથી કે સ્વયં જાગૃત થયેલા આત્માને પછી દબાવી શકે કે હરાવી શકે. આમ કે હવે પ્રકૃતિનો ઉદય છે આવે ત્યારે હારી દઈએ છીએ આપણે, કંટ્રોલ બહાર પરિણામ થઈ જતા હોય ને, પ્રકૃતિનો ઉદય આવે ત્યારે કંટ્રોલ નો રહે, નબળો છે એટલે કંટ્રોલ નથી રહેતો. પણ આત્મા હારી જાય એવો નથી, આત્મા જીતી જાય એવો છે, માટે એને જીન સ્વરૂપે કીધો છે. ઘટઘટ અંતર જીન વસે, ઘટઘટ અંતર જૈન. ભગવાન કહે છે કે તું પોતે પણ જીનેશ્વર જેવો શક્તિશાળી છો. એ બધા અંદરમાં જૈન જ છે, કોઈ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન નથી, બધા અંદરમાં તો જૈન જ છે, જીન સ્વરૂપી આત્મા છે. મત મદી રાખે પાનસે મત વાલા સમજે ન, મતમાં પીડા છે કે ના ના અમે જૈન નહીં, અમે તો હિન્દુ, અમે ફલાણા અમે ફલાણા, એ તો મતવાળા છે, પોતાના મતવાળા, એ નહીં સમજ્યા. બાકી જીનેશ્વર દે એમ કે છે કે ઘટઘટ અંતર જીને બસે, ઘટઘટ અંતર જૈન. બધા જૈન જ છે, બધા જ અમારા જેવા છે, ભગવાન તો એમ જ જોવે છે. એટલે સુરાતન આવવું જોઈએ, અથવા પોતાની જાતનું ખમીર ચડવું જોઈએ. શું કહે છે? પોતાની જે મૂળ જાત છે એને જાણીને સમજીને એનું ખમીર ચડવું જોઈએ કે હું હારી જાઉં અને પ્રકૃતિ જોર કરી જાય ને મને દબાવી જાય. થઈ રહ્યું ને તો બાહ્ય પ્રવૃત્તિ મેં ભી વહી સ્મરણ મેં આયા કરે, એસા રસ લેના ચાહીએ. વો ક્યા બતાતા હૈ કે ઇતના રસ નહીં લિયા હમને. કોઈ ભી ચીજ મેં રસ લેતે હૈ તો બાર બાર ઉસકા સ્મરણ આયા કરતા હૈ. હમારા રસ કમ હૈ તો ભૂલ જાતે હૈ, વો હમારી ક્ષતિ હૈ, નહીં ભૂલના છે. પૂછો અમી જાય આપને, એવું કીધું મને અનુભવ થઈ ગયો, ઓહો આપને અનુભવ થઈ ગયો, આપને જ્ઞાન થઈ ગયું, કઈક પ્રશ્ન પૂછ્યો હશે. તો હમણાં મને કઈ પૂછમાં કે મને અંદર હાલે છે, હાલવા દે, મારો પુરુષાર્થ હાલવા દે, વચ્ચે નહીં બોલતો. તારે જે પૂછવું એને પૂછ્યો, મને કેવળ જ્ઞાન હું લઈ લઉં છું, પછી તને બધું બતાવીશ. કેવળ જ્ઞાન લઈને તને બધું સમજાવીશ, અત્યારે તો વચ્ચે નહીં બોલતો. હા, મારો પુરુષાર્થ અંદર ચાલે છે, મને ડિસ્ટર્બ નહીં કરતો. એમ જરાક વાત છે, ભાવ ઉછળે તારે ઉછળે એવા ભાવ ઉછળે. આ તો હારી ન જવા માટે વાત છે, ગમે તેવું પ્રકૃતિનો ઉદય આવે, હારી જાય બીજા. છોકરાની જેને એક વાર એવું થયું હતું, મોમક્ષુ હતા, આમ તો એમને સાંભળતો તો ઘણો વિનય ને ઉપકાર બુદ્ધિ થી કઈ ન થવું જોઈએ, પણ થઈ ગયું જરા. એટલે ઊંચા આવાજે ઝઘડો થાય એવી રીતે બોલવા મીંડ્યા, સાંભળી લીધો. બોલ્યા નહીં કઈ, લગભગ પૂરું થવા આવ્યું ને મારે પહોંચવું, એટલે ઓલા હાલતા થઈ ગયા. એમ તો પાછું મારે હું ઠપકો દઉં ને, ભાઈ શું તમે ગડબડ કરો છો. પણ મને ખ્યાલ આવી ગયો કે આ કંઈ ગડબડ કરી ગયા, બે મહિને હંભળાવી ગયા જોર જોર છે, લઈ ગયા. એટલે મેં પૂછ્યું શું વાત બની, તો કે વાત જરાક આમ બની છે ને, બહુ ગુસ્સામાં હતા એટલે બોલતા હતા, લેકિન હમ એસે નપુસક થોડી ને હું બોલ્યા કે હમકો કોઈ કસાઈ મેં ખીચી જ જાવે. ઈ કસાય કરે એટલે અમે હામો કસાય કરીએ એવું અમે નપુસક નથી કે એટલે કોઈ કોઈ કસાય કરે એની અમે કોઈ કસાય કરે એ તો નપુસક ભાઈ ગણતા હતા અમે એવા નથી કે ખમીર હતું એવું ઠીક છે એના પરિણામે એના આપણે અંદરથી કઈ હલીએ બલીએ નહીં દરેક ને જુદો જુદો હોય છે જે ક્રોધમાન માયાની ચાર પ્રકૃતિ છે ને એમાં કોઈને એક કોઈને બે કોઈને ત્રણ કોઈને ચાર બળવાન હોય છે એટલે કોઈ ક્રોધી માણસ હોય કોઈ લોભી માણસ હોય કોઈ અભિમાની હોય કોઈ માયાવી હોય કોઈ બધા દુર્ગુણ હોય કોઈમાં એમાંથી ઓછા બધા હોય એનો કોઈ નિયમ નથી બાકી જે અજ્ઞાન અને મિથ્યાત્મની પ્રકૃતિ છે એ સૌથી પ્રકૃતિ દોષમાં મોટામાં મોટા દોષ વાળી છે અને એ અજ્ઞાન ને મિથ્યાત્વ ને લઈને જીવ ને જે સ્વચ્છંદ થાય છે એ સૌથી મોટો છે દોષ પ્રતિબંધ પછી એનો નંબર આવે છે પરિભ્રમણ ના કારણરૂપ બે પરિણામ મોટા એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે જ્ઞાન માં ક્રોધાદિક નથી ક્રોધાદિક માં જ્ઞાન નથી ને બે પરિણામ ચાલે છે અંતર અવલોકન કરીને તપાસવું એટલે તરત ખબર પડે એવી વાત છે આવું તેમનું ભેદ જ્ઞાન થાય એટલે અનુભવીને જુદા જાણે પરિણમીને જુદા જાણે ત્યારે તેમના એક પણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાનથી અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય અને આ રીતે જ્ઞાનથી જ બંધનો ઉત્પન્ન થવું આપોઆપ અટકી જાય છે આપોઆપ અટકે એને નિરોધ કહેવામાં આવે છે ઉત્પન્ન ન થાય એને નિરોધ કહે છે એ ઇકોતર કથા અહીંયા સમાપ્ત થઈ છે પછી 72માં એ છે કે ભાઈ જેનું જ્ઞાન થયું ક્રોધાદિકનું એમાં શું શું જોયું તો કે એમાં આકુળતા જોઈ દુઃખ જોયું એમાં મલિનતા જોઈ અને એમાં વિપરીતતા જોઈ જ્ઞાનમાં શું જોયું કારણ કે બે અવલોકન તો બે નું થયું તો કે જ્ઞાનમાં પવિત્રતા જોઈ જ્ઞાનમાં નિરાકુળતારૂપ સુખ જ્ઞાનનું જે સુખરૂપ છે એ જોયું અને ક્રોધાદિકથી વિરુદ્ધ પણ છે એ પણ જોયું સ્વરૂપ વિપરીતતા અને જ્યાં એમ બંનેનું જ્ઞાન થયું ત્યાં આત્મા એ આશ્રો અને વિભાવોથી પાછો મળી ગયો એ 72મી ગાથા છે અહીં સુધી રાખે છે.